நமோ அரிஹந்தாணம், நமோ சித்தாணம், நமோ ஆயரியாணம், நமோ அஜாயாணம், நமோ லோயே சவசாஹுணம். அரிஹந்த சித்த சூரி உபாத்யாய சாது சர்வ அர்த்த கே பிரகாஷி மாங்கலிக்க உபகாரி ஹை தினகு ஸ்வரூப ஜான ராக தே பயி ஜோ பக்தி காய கோ நமாயி ஸ்துதி கோ உச்சாரி ஹை தன்ய தன்ய துமயி ஸே காஜ ஸப ஆஜ பய கர ஜோரி பார பார வந்தனா ஹமாரி ஹை மங்கல கல்யாண சுக ஐசோ ஹம சாஹத ஹை மங்கள கல்யாண சுக ஐசோ ஹம சாஹத ஹை ஹோ மேரி ஐசி தசா ஜைசி தும் அதாரி ஹை ஹோ மேரி ஐசி தசா ஜைசி தும் அதாரி ஹை.
ரவிவારની પાછાળાનો વિષય 14 ગુણસ્થાન એની આપણે ચર્ચા કરી રહ્યા છે, જેમાં પહેલા બીજા અને ત્રીજા ગુણસ્થાનની ચર્ચા આપણે પૂર્ણ કરી. એની પહેલા ગુણસ્થાન સંબંધી ભૂમિકાની પણ આપણે વિસ્તારથી ચર્ચા કરી હતી. હવે આપણો જે વિષય ચાલી રહ્યો છે એ વિષય ચાલી રહ્યો છે ચતુર્થ ગુણસ્થાન સંબંધી. ચતુર્થ ગુણસ્થાન સંબંધી વિષયનો પ્રારંભ આપણે ગયા રવિવારે ચાલુ કર્યો હતો. એમાં આપણે થોડીક ચર્ચા જે કરી હતી એને આપણે 5-10 મિનિટમાં રિવાઇઝ કરીને પછી આજે જે વિષય આગળ લેવાનો છે એ આપણે લેશું. સૌથી પહેલા આપણે પોઈન્ટ વાઇઝ અગર ચર્ચા કરીએ તો સૌથી પહેલા ચતુર્થ ગુણસ્થાનનું જે નામ છે એ નામ કયું છે? ચતુર્થ ગુણસ્થાનનું શું નામ છે? 14 ગુણસ્થાનના નામ આપણને કંઠસ્થ હોવા જોઈએ. જેમ જેમ આપણે કરીએ છીએ એમ એમ આપણે શીખતા જઈએ છીએ. પહેલા ગુણસ્થાનનું નામ છે મિથ્યાત્વ ગુણસ્થાન, બીજા ગુણસ્થાનનું નામ છે સાસાદન સમ્યક્ત્વ ગુણસ્થાન, આખું નામ છે સાસાદન સમ્યક્ત્વ ગુણસ્થાન. ત્રીજા ગુણસ્થાનનું નામ છે સમ્યક મિથ્યાત્વ ગુણસ્થાન. ત્રીજા ગુણસ્થાનનું નામ શું છે? સમ્યક મિથ્યાત્વ ગુણસ્થાન. અને ચતુર્થ ગુણસ્થાનનું નામ આપણે ગયા વખતે જોયું હતું તો ચતુર્થ ગુણસ્થાનનું નામ છે અવિરત સમ્યક્ત્વ ગુણસ્થાન. બરાબર છે? આ એક પોઈન્ટ થયો, અવિરત સમ્યક્ત્વ ગુણસ્થાન. હવે આમાં આપણે એક પરિભાષા શીખ્યા હતા. ચતુર્થ ગુણસ્થાન સંબંધી જીણાગમમાં બે પરિભાષા આવી છે. એમાં આપણે એક પરિભાષા ગયા વખતે કરી હતી, આજે આપણે બે પરિભાષા એકવાર કરી લઈએ. એક તો બાકી છે, એક કરી હતી એને રિવાઇઝ કરીએ. ચલો, એ પરિભાષાનો વિસ્તાર આજે આપણે કરવાનો છે. કયું ગુણસ્થાન ચાલે છે? અરે બોલો. ઓકે, તો આ રિવિઝનમાં આપણે સૌથી પહેલા જે લીધું હતું ગયા વખતે લઈએ, એટલે થોડી તમને પાછી ગ્રીપ આવી જાય, અને પછી જે બીજી પરિભાષા છે એ પણ લઈએ. સૌથી પહેલા આપણે પહેલી પરિભાષા લઈએ, ચતુર્થ ગુણસ્થાનની પહેલી પરિભાષા, જે ગોમટસાર જીવકાન ગ્રંથની 29 નંબરની ગાથામાં આચાર્ય શ્રી નેમિચંદ સિદ્ધાંત ચક્રવર્તીએ લખી છે. શું છે પહેલી પરિભાષા? તો પહેલી પરિભાષા છે કે જો પરિણામ સમ્યક દર્શન સે સહિત હો. પહેલો પોઈન્ટ આ લીધું તું આપણે લાસ્ટ ટાઈમ, જો પરિણામ સમ્યક દર્શન સે સહિત હો, પરંતુ ઇન્દ્રિય વિષયો સે અને ત્રસ સ્થાવર કી હિંસા સે. સમજાય છે? 12 વસ્તુ આવી ગઈ આમાં. 12 વસ્તુ કઈ? 12 વસ્તુ આવી ગઈ. તો પહેલા આપણે એને બે માં ડિવાઈડ કરીએ તો ઇન્દ્રિય અસંયમ અને પ્રાણી અસંયમનો ભાવ છે, પૂરેપૂરો અસંયમનો ભાવ છે, જેને આપણે બીજી ભાષામાં કહીએ તો અવિરતીનો ભાવ છે. ચતુર્ ગુણસ્થાન વાળો જ્ઞાની ધર્માત્મા કોઈ પણ પ્રકારના વ્રત, ન અણુવ્રત ન મહાવ્રત, એ કોઈ પણ પ્રકારના વ્રતને અંગીકાર કરવામાં સમર્થ નથી. એવો પ્રકારનો ચારિત્રનો પુરુષાર્થ જ નથી ઉઠતો. પરંતુ કોના સહિત છે? તો કે સમ્યક દર્શન સહિત છે. અને કોના રહિત છે? તો કે સંયમ રહિત છે. तो केवी प्रकारनी दशा छे तो 12 प्रकारनी अविरतिनो भाव छे। 12 प्रकारनी अविरतिनो भाव छे। ए 12 प्रकारनी अविरति ने बे मा डिवाइड कर्यो। कया प्रकार मा? तो के इंद्रिय असयम अने प्राणी असयम। इंद्रिय असयम एटले 5 इंद्रिय अने मन 6 थई गया ने। 6 प्रकारना इंद्रिय असयमना भाव अने 6 प्रकारना प्राणी असयमना भाव। तो 6 प्रकारना इंद्रिय असयमना भाव कया? तो के 5 इंद्रिय अने 1 मन ए 6 प्रकारना जे विषय छे, 5 इंद्रिय अने मन संबंधी जे विषय छे ए विषय मा चतुर्थ गुणस्थान वाला ज्ञानी धर्मात्मा ने आपने प्रवर्ता जोईए। प्रवर्ता जोईए खरा, परंतु ए प्रवर्तन आपने देखाय। 12 मा इंद्रियना विषय मा उभा छे, त्रस्त थावरनी हिंसा मा उभा छे, ए प्रकारना भावो मा उभा देखाय, ए प्रकारना उदय मा उभा देखाय, परंतु ए प्रकारना भावो प्रत्ये अंदर मा अभिप्राय मा एमने निरंतर हेयत्व पण वर्ते छे। सुख बुद्धि नथी, शू कीधु? सुख बुद्धि नथी। कोई पण इंद्रिय विषय मा उभा होय परंतु एमा अभिप्राय नो दोष नथी। अभिप्राय निर्दोषपणे सम्यक्त्वनी धारा रूपे अखंड प्रवर्ते, परंतु चारित्रनी कमजोरी वश, त्रण कषायना उदय वश, आवते बीजी परिभाषा में ए वात, त्रण कषायना उदय वश ए प्रकारनी चारित्रनी कमजोरी जोवामां आवे छे, एटले आ प्रकारनी अविरतिनो भाव जोवामां आवे छे। केटला प्रकारनी छे अविरति? अरे बोलो, आ क्लास छे, आ पाठशाला छे, बधाए बोलवानुं छे। केटला प्रकारनी अविरति छे? तो के 12 प्रकारनी अविरति छे। 12 प्रकार ने बे मां डिवाइड करो, इंद्रिय असयम अने प्राणी असयम। इंद्रिय असयम ना 6 प्रकार अने प्राणी असयम ना 6 प्रकार। तो ये 12 प्रकारनी अविरति नो, अविरति एटले आ 12 प्रकारना भावो थी विरक्त नथी थया, एक देश पणे पण अने पूर्ण देश पणे पण नथी, अणुव्रत नथी महाव्रत। परंतु शरत सुशरत के आ प्रकारना भावो जोवामां आवे तो पण कोई पण भाव मां के कोई पण उदय मां के कोई पण संयोग मां उभा हुआ छता पण एमां सुख बुद्धि नथी। अज्ञानी जीव उदय मां केवी रीतना उभो रहेशे? अज्ञानी जीव होय ए उदय मां संयोगो मां, ख्याल आवे छे, प्रसंगो मां, परिस्थितिओ मां, समझाय छे, परद्रव्य क्षेत्र कार भाव मां अज्ञानी जीव रुचिपूर्वक उभो रहे छे। बधानी वात छे, बधा अज्ञानी जीवोनी वात छे। अज्ञानी जीव एमां रुचिपूर्वक उभो रहे छे, उत्साहपूर्वक उभो रहे छे, आनंदपूर्वक उभो रहे छे, मजा मानीने उभो रहे छे। परंतु ज्ञानी जीव एमां रंच मात्र पण आनंद नथी मान, उभा छे पण आनंद नथी मानता। केवी गजबनी वात छे! केवी रीतना सुमेळ आपणे बेसाडी शकीए? बोलो, विचार कर। उभा छे पण आनंद नथी मानता, तो तमारे अंदरथी प्रश्न थवो जोईए, तो उभा केम छे? पॉइंट समझाय के आनंद नथी मानता ने उभा छे, उभा छे पण आनंद नथी मानता, आनंद रंश मात्र पण नथी मानता पण उभा देखाश। आज श्रद्धानी अने चारित्रनी धारानी कमाल छे। श्रद्धा अंदर मां ए बधा प्रत्येनु एकत्व तोड़ीने स्वरूप मां एकत्व स्थापित करीने बेसी गई छे, परंतु चारित्रनी धारा श्रद्धानी धारा थी स्वतंत्र होवाना कारणे चारित्रनी योग्यतामां ए प्रकारनो पुरुषार्थ नथी उपड़ती। मने को फ्रेक्चर थयुं अने प्लास्टर बांध्युं होय तो बांधो पण ने, अने बांधो पण ए बांधेला प्लास्टर प्रत्ये केवुं एटीट्यूड छे? बांधेला प्लास्टर प्रत्ये एटीट्यूड केवुं छे? आपकी दृष्टि केवी छे? कि आ क्यारे छूटे, आ क्यारे छूटे, आ क्यारे छूटे, आ क्यारे छूटे, ये रंच मात्र पण एमां सारू लागे? अरे भूलो, आनंद माने ख्याल आवे छे? कड़वी दवा लेता हो परंतु ए प्रत्ये केवो भाव छे? हेयत्वपणानो भाव छे, छोड़वापणानो भाव छे, हे बुद्धि छे, परत्वपणानो भाव छे। चलो आमां विशेष न जता, आ एक पॉइंट समझो तो चतुर्थ गुणस्थान वाला ज्ञानी ने आपे समझी शकशो। 6-6 महीना सुधी लक्ष्मण ना मुर्दा ने लईने फर्या तो आपणे एमने शाही सम्यक दृष्टि केवी रीतना स्वीकारशुं? मने को છોકરની વિભૂતિને જીતવા જાય છે, 96,000 રાણીઓ સાથે લગ્ન કરવાનો ભાવ, અસ્થિરતાનો એ બધો ભાવ છે, એ બધા ભાવથી શ્રદ્ધાની ધારા, શ્રદ્ધાની પણતી અત્યંત નિરાળી છે. એ જ ભવે મોક્ષ જવા વાળા રામચંદ્રજી, વિચાર કરો અને કેવા પ્રકારનો ઔદયિક ભાવ. અને ઔદયિક ભાવની કમીને જ્ઞાની પોતાની કમી નથી માનતા, એ ઔદયિક ભાવની કમી છે, પણ એ કમી મારી નથી, એ મારા સ્વરૂપમાં કમી નથી, સ્વરૂપ તો પરિપૂર્ણ છે, એવા સ્વરૂપના બલથી આ કમીને પણ હું જીતી લઈશ એવો વિશ્વાસ જ્ઞાનીને નિરંતર અંદર મારે છે. અને જીતવા માટેનો પુરુષાર્થ કરે છે કે નહીં, તો કરે છે. શીઘ્ર શીઘ્ર, જલ્દી જલ્દી, તીવ્રતાથી પોતાના સ્વરૂપમાં ઠરવાનો પુરુષાર્થ કરે છે. કારણ કે ચારિત્રનું કામ બાકી છે, શ્રદ્ધાનું કામ તો થઈ ગયું છે. આપણે વાત કરીએ છીએ ને, ચારિત્રમાં ક્રમ પડે છે, ચારિત્રમાં ક્રમિક વિકાસ થાય છે, એ ક્રમિક ડેવલપમેન્ટ યોગ્યતાની ચારિત્રમાં થાય છે. શ્રદ્ધાનું કાર્ય તો એક ધડાકે પૂરું થઈ, શ્રદ્ધાનું કાર્ય એક ધડાકે પૂરું થઈ ગયું, ખ્યાલ આવે છે? તો એ ચર્ચા આપણે કરી હતી, એમાં આપણે આ પરિભાષા જોઈ. જો પ્રણામ સમ્યક દર્શન સે સહિત હો, પરંતુ ઇન્દ્રિય વિષયો સે અને ત્રસ્થાવરથી હિંસા સે અવિરતિ હો. અરે, 12 પ્રકારની અવિરતિ, પ્રશ્ન એમ પૂછવામાં આવે 12 પ્રકારની અવિરતિ કઈ કઈ છે, તો લખતા આવડે? 6 ઇન્દ્રિય સંયમ અને 6 પ્રાણીય સંયમ. પોઈન્ટ સમજાય છે? હિંસા થાય છે જીવોની, પરંતુ સ્વચ્છંદપણે હિંસા નથી થતી, એમાં પણ સાવધાની વર્તે છે, જે અજ્ઞાનીને નથી વર્તી. તમને ખ્યાલ આવે છે? અગ્નિકાય, જલકાય, વાયુ, પૃથ્વી, વનસ્પતિકાય, જે પણ પ્રકારની એ જે ત્રસ અને સ્થાવર, 5 પ્રકારના સ્થાવર અને 1 ત્રસ, એમ 6 પ્રાણીય સંયમ. સમજાય છે? 5 પ્રકારના સ્થાવર જીવો અને 1 ત્રસ જીવો, એમ 6 પ્રકારના પ્રાણીય સંયમના ભાવ છે. એટલે કે હિંસા થાય છે, પરંતુ અનર્ગલ પ્રવૃત્તિ નથી, સ્વચ્છંદ પ્રવૃત્તિ નથી. આપણને એક બાલ્ટીથી કામ ચાલતું હોય તો કેટલી બાલ્ટી ધોળીએ પાણી, બોલતા નહીં, પૂજ્યો પોતાને, ખ્યાલ આવે છે? પોઈન્ટ સમજાય છે? એક પંખાથી કામ ચાલતું હોય તો કેટલા પંખા ચાલતા હોય. એ તો એક ઉદાહરણ સમજાવો, કેવી રીતના સમજાવે આચાર્ય દેવ, કે આવશ્યક ઓછી હોય પરંતુ સ્વચ્છંદપણે પ્રવૃત્તિ થવાના કારણે, અસાવધાનીના કારણે કેટલી અનર્ગળ હિંસા થતી હોય આપણા જીવનમાં આપણને ખબર નથી. કાલે આપણે લીધું હતું રોદ, કાલે હતા, કોણ હતા, કાલના સવારના લઈ, રૌદ્ર ધ્યાનના 4 પ્રકાર લીધા હતા ને, રૌદ્ર ધ્યાનના 4 પ્રકાર, આસુ ધ્યાનના 4 પ્રકાર થઈ ગયા હતા. કાલે આપણે આખો એક કલાક રૌદ્ર ધ્યાનના 4 પ્રકારની ચર્ચા કરી હતી. કઈ રીતે કે નહીં બોલો? હિંસા નંદી યાદ છે કે નહીં? નામ બા, હિંસા નંદી રૌદ્ર ધ્યાન, મૃષાનંદી રૌદ્ર ધ્યાન, સમજાય કે? ચોર્યાનંદી રૌદ્ર ધ્યાન અને પરિગ્રહાનંદી રૌદ્ર ધ્યાન. મેં ઘણું બધું લીધું હતું. પરિગ્રહ નંદી શું લીધું હતું? હિંસા કરવી, હિંસાનો ભાવ એ તિર્યંજતિનું કારણ છે. સમજો વાતને. બહુ બધા લોકો છે ને, આજે કહું છું પાછું, એક 2 મિનિટમાં, વધારે આનો વિસ્તાર નથી કરવાનો. હિંસાનો ભાવ એ તિર્યંજ ગતિનું કારણ છે, પણ હિંસા કરીને હિંસામાં આનંદ માને છે એ નરક ગતિનું કારણ છે. આ વાત આવી હતી કાલે બધી. હિંસામાં આનંદ માને છે, પરિગ્રહ એ પાપનું કારણ છે, પરિગ્રહનો ભાવ, પરિગ્રહ એકઠો કરવો જે પણ, અને એમાં આનંદ માનવો એ નરક ગતિનું કારણ છે. એટલે કીધું બહુ આરંભ, બહુ પરિગ્રહ નરક ગતિનું કારણ. સમજો, એ ચર્ચા બહુ સરસ છે, એની વિચારણા કરવી જોઈએ. ચલો, તો આ એક પરિભાષા થઈ. શું થઈ? જો પ્રણામ સમ્યક દર્શન સે સહિત હો, પરંતુ ઇન્દ્રિય વિષયો સે ઓર ત્રસ્ત સ્થાવર કી હિંસા સે અવિરતિ હો, અર્થાત એક દેશ યા સર્વ દેશ કિસી ભી પ્રકાર કે સંયમ સે રહિત હો. સમજાય છે? કોઈ પણ પ્રકારના સંયમથી રહિત હો, ઉસ પ્રણામ કો અવિરત સમ્યક્ત્વ ગુણસ્થાન કહેતે હૈ. બીજી પરિભાષા જો, જે ગયા વખતે નહોતી લીધી, પણ એની થોડી ચર્ચા આપણે ઓલરેડી કરી ચૂક્યા છે, બરાબર છે? એ ચર્ચામાં આપણે શું લીધું હતું? ચલો, હવે બીજી પરિભાષા. હવે બહુ સરસ છે, જો પરિભાષા ચાલુ કેવી રીતના થાય છે. અપ્રત્યાખ્યાનાવરણ કશાઈ કર્મ. કયો કર્મ? અનંતાનુબંધીનો અનુદય છે. ચતુર્ગુણસ્થાનમાં આવી ગયો ને જીવ, એટલે કોનો અનુદય છે? કોનો અનુદય છે? ઉપશમ શઈ છે. ઉપશમ કોનો છે? તો કે દર્શન મોહનીય 3 અને અનંતાનુબંધી 4, એમ 7 પ્રકૃતિનો ઉપશમ શૈયા કે શ્રેયોપશમ છે. બરાબર છે, એની ચર્ચા કરશું આપણે. પરંતુ આટલું સમજાયું, સાત પ્રકૃતિનો શું છે? યા તો ઉપશમ છે, યા તો શય છે, યા તો શયોપશમ છે. એ ત્રણ અપેક્ષાએ ચતુર્થ ગુણસ્થાનના ત્રણ નામ પડે છે. કયા ત્રણ નામ પડે છે? જલ્દી, આ ત્રણ અપેક્ષાએ ચતુર્થ ગુણસ્થાનના ત્રણ નામ પડે છે. એ ત્રણ નામ કયા છે? એ ત્રણ નામ છે, સાંભળજો, ત્રણ નામ પરિભાષા લઉં છું, પરંતુ આ એક વાત આવી એટલે કહી દઉં તમને, તો મિસ થઈ જશે. શું વાત આવી? શું વાત આવી? કે ચતુર્થ ગુણસ્થાનમાં, ચતુર્થ ગુણસ્થાનમાં દર્શન મોહનીય ત્રણ, અનંતાનુબંધી ચાર, એમ સાત પ્રકૃતિનો શું હોય? યા તો હા, યા તો ઉપશમ, યા તો ક્ષયોપશમ, યા તો ક્ષય. આજે આપણે એક આખું મોટું ટેબલ બનાવવાનું છે, આપણે બનાવીએ. જો પહેલા આ નામ લખી લો, આ અપેક્ષાએ, ઉપશમ ક્ષય ક્ષયોપશમની અપેક્ષાએ, કર્મની અપેક્ષાએ ચતુર્થ ગુણસ્થાનના ત્રણ નામ કીધા છે. કયા ત્રણ નામ કીધા? કયા ત્રણ નામ કીધા? અવિરત, ઔપશમિક, સમ્યક્ત્વ. ત્રણ નામ, બરાબર છે. અવિરત, અવિરત કેમ કીધું? કારણ કે કોઈ પણ પ્રકારનો વિરક્તનો ભાવ નથી, વ્રતનો ભાવ નથી, સમજાય છે? તો અવિરત, ઔપશમિક, સમ્યક્ત્વ પહેલું નામ. બીજું નામ અવિરત ક્ષયોપશમિક સમ્યક્ત્વ, બરાબર છે. અને ત્રીજું નામ અવિરત ક્ષાયિક સમ્યક્ત્વ, બરાબર છે. થઈ ગયું? કયા કયા ત્રણ નામ? અવિરત ઔપશમિક સમ્યક્ત્વ, અવિરત ક્ષાયોપશમિક સમ્યક્ત્વ, અવિરત ક્ષાયિક સમ્યક્ત્વ. આનાથી એ સિદ્ધ થયું કે ચતુર્થ ગુણસ્થાનમાં આ ત્રણ પ્રકારના સમ્યક્ત્વમાંથી જીવને કોઈ પણ એક સમ્યક્ત્વ હોઈ શકે. હોઈ શકે નહીં, હોય, હોઈ શકે નહીં, હોય, એક હોય. ત્રણ માંથી કોઈ પણ એક સમ્યક્ત્વ હોય. જ્યારે ચતુર્થ ગુણસ્થાનમાં પ્રવેશ કરશે અનાદિ મિત્યારષ્ટિ જીવ, અનાદિ મિત્યારષ્ટિ જીવ જ્યારે ચતુર્થ ગુણસ્થાનમાં પ્રવેશ કરશે, તો એને નિયમથી ચતુર્થ ગુણસ્થાનમાં પ્રવેશ કરતા સર્વપ્રથમમાં પ્રથમ ત્રણ સમ્યક્ત્વમાંથી કયું સમ્યક્ત્વ થશે? પ્રથમોપશમ સમ્યક્ત્વ. આખું નામ બોલશો તો બહુ મજા આવશે. બોલશું આપણે, કારણ કે આપણે ઔપશમિક સમ્યક્ત્વના બે ભેદ શીખી ચૂક્યા છે, પ્રથમોપશમ સમ્યક્ત્વ અને દ્વિતીયોપશમ સમ્યક્ત્વ. તો અનાદિ મિત્યારષ્ટિ જીવ જયારે પ્રથમવાર ચતુર્થ ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે પાંચ લબ્ધિ પૂર્વક, તો એને ત્રણ સમ્યક્ત્વમાંથી કયું સમ્યક્ત્વ થાય? બધાને સમજાય છે પાછળ કે ઉપરથી જાય છે? બેલાબેન ખ્યાલ આવે છે? પ્રથમોપશમ સમ્યક્ત્વ. હવે એવું બની શકે કે ચતુર્થ ગુણસ્થાનમાં જ એ પ્રથમોપશમ સમ્યક્ત્વનો, તો કાળ અંતર્મુહૂર્તનો છે, એટલે અંતર્મુહૂર્તનો કાળ પૂરો થતા પ્રથમોપશમ સમ્યક્ત છૂટી જશે. તો એવું બની શકે કે એ જ ગુણસ્થાનમાં, ચતુર્થ ગુણસ્થાનમાં જ રહીને પ્રથમોપશમ સમ્યક્ત્વમાંથી ક્ષાયોપશમિક સમ્યક્ત્વ અને ક્ષાયોપશમિક સમ્યક્ત્વમાંથી એ જ ચતુર્થ ગુણસ્થાનમાં જ ક્ષાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી શકે છે, કરી શકે છે. એવો નિયમ નથી કે કરે જ, ક્ષાયોપશમિક સમ્યક્ત્વ સહિત પણ રહે, પરંતુ પુરુષાર્થ ઉપાડે, પુરુષાર્થની ઉગ્રતા વધે, તો એ ક્ષાયોપશમિક સમ્યક્ત્વ ક્ષાયિક સમ્યક્ત્વમાં બદલાય શકે. આટલું સમજાઈ ગયું? તો ત્રણ નામ સમજાઈ ગયા. કોઈ પણ એક સમ્યક્ત્વ હોય, હોય ને હોય, બરાબર છે. આટલું ક્લિયર. હવે પરિભાષા જુઓ. પરિભાષા શું આવી? અપ્રત્યાખ્યાનાવરણ કશાય કર્મના ઉદયમાં. કયા કશાય કર્મનો ઉદય ચાલુ છે? અપ્રત્યાખ્યાન, એટલે એમાં બધું લઈ લેવાનું. અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, સ્વંજ્વલન, નો કશાય, બધાનો ઉદય ચાલુ છે. કોનો અનુદય છે? ચારિત્રમાં માત્ર અનંતાનુબંધીનો અનુદય છે. અને અનંતાનુબંધીનો અનુદય હોવાના, જો હવે બે અપેક્ષા સમજો, અનંતાનુબંધીનો અનુદય હોવાના કારણે દ્રવ્યાનિયોગ કે છે કે સંયમનો અંશ પ્રગટ થયો, અને કર્ણાનિયોગ કે છે કે ત્રણ કષાયનો ઉદય બાકી છે, એટલે આ સંયમનો ભાવ છે. અનુયોગની વિવક્ષા છે ભાઈ. દ્રવ્યાનિયોગ કે છે કે કોણ કે છે સંયમ નથી. દ્રવ્યાનિયોગ કે છે, અરે સંયમ પ્રગટ થયો ને, સંયમનો અંશ પ્રગટ થયો. કયું સંયમ? તો કે સ્વરૂપાચરણ ચારિત્ર. દ્રવ્યાનિયોગ કે છે સ્વરૂપાચરણ ચારિત્રનો અંશ પ્રગટ થયો ભાઈ. સ્વરૂપમાં આચરણની શરૂઆત થઈ. એક કશાય ચોકડીના અભાવ પુરુષની વિતરાગતાને એટલો આનંદ પણ પ્રગટ થયો કે નહીં? કો કારણ કે શ્રદ્ધા સમ્યક થાય, જ્ઞાન સમ્યક થાય, તો ચારિત્રમાં સમ્યક્ત્વનો અંશ પ્રગટ ન થાય? સર્વગુણાંશ સમ્યક્ત્વ એ સિદ્ધાંત નથી? તો કે છે ભાઈ, એટલે કર્ણાનીઓ કહેશે કે ભાઈ આ સંયમ છે. કારણ કે કર્ણાનીઓ કોને જોઈએ છે, કોને જોવે છે, જે કર્મનો ઉદય છે એને જોવે છે. દ્રવ્યાનીઓ કોને જોવે છે, જે કર્મનો અનુદય છે એને જોવે છે. તો દ્રવ્યાનીઓ કહે છે સ્વરૂપાચરણ ચારિત્ર, અને કર્ણાનીઓ કહે છે કે અચારિત્ર, અસંયમ, અવિરત, અવિરત. અને એ અવિરત ને 12 પ્રકાર થી સમજાવે છે, પ્રાણી અસંયમ અને ઇન્દ્રિય અસંયમ. ખ્યાલ આવે છે, સમજાય છે? હા, તો ચલો શું આવ્યું પરિભાષા? અપ્રત્યાખ્યાનાવરણ કશાય કર્મ ના ઉદયમાં અસંયમ હોને પર ભી, અસંયમ હોને પર ભી શું કે છે? અનંતાનુબંધી 4 અને દર્શન મોહનીય 3 એમ 7 પ્રકૃતિનો, આખી કર્ણાની ઉપજી આ પરિભાષા, 7 પ્રકૃતિનો ઉપશમ ક્ષયોપશમની દશામાં થવાવાળા, ઉપશમ ક્ષયોપશમની દશામાં થવાવાળા ઔપશમિક ક્ષયોપશમિક ક્ષાયિક સમ્યક્ત્વના ભાવને અવિરત સમ્યક્ત્વ ગુણસ્થાન કહે છે. પાછું એકવાર જલ્દી એકવાર રિપીટ કરીને આગળ વધીએ. અપ્રત્યાખ્યાનાવરણ કર્મના ઉદયમાં અસંયમ હોવા છતાં પણ, અસંયમ હોવા છતાં પણ 7 પ્રકૃતિનો ઉપશમ ક્ષયોપશમના કારણે 3 પ્રકારના સમ્યક્ત્વમાંથી કોઈ એક સમ્યક્ત્વનો ભાવ છે એ ગુણસ્થાનને અવિરત સમ્યક્ત્વ ગુણસ્થાન કહે છે. આટલું થઈ ગયું, બરાબર છે? તો આ 2 પરિભાષા થઈ ગઈ. પછી આપણે શું શીખ્યા? કે 3 પ્રકારના સમ્યક્તોમાંથી કોઈ એક સમ્યક્તો હોઈ શકે, અરે હોય જ, અને એમ બની શકે કે ઔપશમિકમાંથી ક્ષયોપશમિકમાંથી ક્ષાયિક સમ્યક્તો એ જ ભાવમાં જીવ ધારણ કરી શકે. આટલું સમજાઈ ગયું? લાસ્ટ ટાઈમ આપણે વાત શું કહી હતી? એક આપણે નવો શબ્દ શીખ્યા હતા, કોઈને યાદ છે? તિબુક સંક્રમણ, યાદ છે કોઈને? કે હાડ પડ્યું તું, શું આવ્યું તું આમાં? સ્તિબુક સંક્રમણ ક્યાંથી આવી હતી વાત? સ્તિબુક સંક્રમણ ની વાત ક્યાંથી આવી? શબ્દ છે સ્તિબુક સંક્રમણ ની ઉદય ક્યાંથી, વાત ક્યાંથી આવી હતી? અરે એ તો બરાબર, પરંતુ પહેલેથી બોલો, ક્ષાયોપશમિક સમ્યક્ત્વના સંદર્ભમાં વાત આવી હતી. કોઈ લાસ્ટ ટાઈમ નો આવ્યું હોય ને, હમણાં આવ્યું હોય તો એને રિવિઝન થોડું થાય ને. હવે તમે એકદમ ઉદિયાવલી બોલો તો ગભરાઈ જાય. ઉદિયાવલી એટલે શું? આપણે ઉદિયાવલી શબ્દ પણ આવ્યો હતો. હવે જો 1-2 મિનિટમાં પૂરું કરું છું, લાસ્ટ ટાઈમ આપણે લીધું હતું, હે? સ્તિબુક સંક્રમણની વાત આવી હતી ક્ષાયોપશમિક સમ્યક્ત્વના સંદર્ભમાં. શું આવી હતી ક્ષાયોપશમિક સમ્યક્ત્વના સંદર્ભમાં? પહેલા તો આપણે એ વાત શીખ્યા હતા કે ઔપશમિક સમ્યક્ત્વના કાળમાં 7 પ્રકૃતિનો શું છે? ઉપશમ. એટલે કે 7-7 પ્રકૃતિ નીચે દબાયેલી છે. 7, હવે 7 તો સમજાય ને, 7 હવે ઘડી ઘડી નહીં બોલું. દર્શન મોનીના 3 ટુકડા થઈ ગયા, સમ્યક્ત્વના સમ્યક્ત્વમાં આવતા સમ્યક્ત્વના પ્રણામનું નિમિત્ત પામીને દર્શન મોની અકબંધ હતી એના 3 ટુકડા થઈ ગયા. અને ચારિત્ર મોનીમાં અનંતાનુબંધી કશાય એટલે ક્રોધમાન માયા લોભ એ 7 પ્રકૃતિનો સેમા પ્રથમોપશમ સમ્યક્ત્વના કારમાં ઉપશમ, બરાબર છે? હવે આપણે એ બધું ઘણું બધું શીખ્યા કે એ 7નો ઉપશમ થયો, અંતર્મુહૂર્તનો કાળ વ્યતીત થયો, એના પછી 4 સ્થાન છે જવા માટે, બધું શીખ્યા. નાઉ વી કમ ડિરેક્ટલી કે એમ અઝ્યુમ કરો કે એ પ્રથમોપશમ સમ્યક્ત્વમાંથી જીવ ન પહેલા ગુણસ્થાનમાં ગયો, ન બીજામાં ગયો, ન ત્રીજામાં ગયો, પરંતુ એ ઔપશમિક સમ્યક્ત્વ, એ ઔપશમિક સમ્યક્ત્વ ગોટ કન્વર્ટેડ ઇન્ટુ ક્ષાયોપશમિક સમ્યક્ત્વ. તો ત્યાંથી આપણે આ સ્તિભુક સંક્રમણની વાત લીધી હતી, બરાબર છે? ક્ષાયોપશમિક સમ્યક્ત્વ થયું જીવને, એમ સમજો, અઝ્યુમ કરો કે ઔપશમિક માંથી શું થઈ ગયું? ક્ષાયોપશમિક. હવે ક્ષાયોપશમિક માં શું સ્થિતિ બને છે એ આપણે જોઈ હતી. શું સ્થિતિ બને છે? હવે 7 સાથે ડીલ કરવાનું છે, તો 7 માંથી 6 ની વાત પહેલા કરીએ. સમ્યક પ્રકૃતિને આપણે હમણાં અલગ રાખીએ, મિથ્યાત્વ અને મિશ્ર અને અનંતાનુબંધી 6, એ 6 પ્રકૃતિનો શું થાય છે? વર્ત. 6 ની વાત કરીએ તો વર્તમાન કાલીને 6 પ્રકૃતિનો ઉદ્યા ભાવી છે, બરાબર છે? ભવિષ્યકાલીન 1-6 પ્રકૃતિનો સદ અવસ્થારૂપ ઉપશમ, બરાબર છે? હવે ઉદિયાભાવી શયનો અર્થ આપણે શીખ્યા હતા. ઉદિયાભાવી શયને આપણે લાસ્ટ ટાઈમ બહુ ખોલ્યું હતું કે ઉદિયાભાવી શયનો અર્થ એ કે એ પ્રકારે ઉદયમાં નથી આવતી જે પ્રકારે છે, બરાબર છે? એટલે મિથ્યાત્વ છે તો મિથ્યાત્વનો ઉદિયાભાવી શય એટલે મિથ્યાત્વ મિથ્યાત્વ રૂપે ઉદયમાં નહીં આવે. शायोपशमिक सम्यक्त्व जेटलो कार छे एटलो कार दरमियान आ स्थिति बनती रहेशे हर समय। उदिया भावी शय एटले उदय नो अभाव एटले मिथ्यात्व छे, मिश्र छे, अनंत अनुबंधी छे, छय छ प्रकृति जे प्रकारे छे ए प्रकारे उदयमां नहीं आवे पण उदियावलीमां आवशे। लीधो तो आपणे लास्ट टाइम नवो वर्ड लीधो तो उदियावलीमां आवशे अने एमांथी आपणे स्थिमुख संक्रमण लीधुं। चेहरा ब्लैंक तो नहीं लगता, आम सारा लगे समझाय छे ने, એમાંથી આપણે સ્થિભુક સંક્રમણ લીધું હતું। તો ઉદિયા ભાવી શયમાંથી આવ્યા ઉદિયાવલીમાં અને ઉદિયાવલીમાંથી આવ્યા આપણે સ્થિભુક સંક્રમણમાં, જે આપણે સાયોક્ષમિક સમ્યક્ત્વના સંદર્ભમાં જોયું હતું। ચલો જલ્દી એક જ પોઈન્ટમાં પૂરું કરું છું, સમજો પકડજો જલ્દી। શું કહે છે કે એ જે મિથ્યાત્વ છે એ મિશ્ર છે, બરાબર છે, અને અનંતાનુબંધી છે, બરાબર છે। મિથ્યાત્વ મિશ્ર એ દર્શન મોહની એના ભેદ છે, અનંતાનુબંધી એ ચારિત્ર મોનીના ભેદ છે, બરાબર છે। એટલે છ એ છ પ્રકૃતિ નો ઉદિયા ભાવી શૈશ, ઉદિયા ભાવી શૈ છે પણ ઉદિયાવલીમાં આવશે। ઉદિયાવલી એક આવલી પહેલા ઉદયમાં આવવા વાળા કર્મ બધા ઉદિયાવલીમાં આવી જાય। આપણે લીધું હતું ને કે 12 અહીંયા એન્ટર થવું હોય હોલમાં તો 12 બધા જે માણસો છે એ તો બધા અંદર, એવી રીતના ઉદિયાવલીમાં આવેલા કર્મ ઉદયમાં આવશે। પણ હવે અહીંયા સ્થિભુક સંક્રમણમાં એમ લીધું કે ઉદિયાવલીમાં આવવા વાળા કર્મ ઉદયમાં આવવાના, સાંભળજો ધ્યાનથી, એ હા વેરી ગુડ, એક સમય પહેલા જે મિથ્યાત્વ પ્રકૃતિ છે અને જે મિશ્ર પ્રકૃતિ છે, દર્શન મોનીનું પહેલા લઈએ, મિથ્યાત્વ અને મિશ્ર પ્રકૃતિ એ એક સમય પહેલા ઉદયમાં આવવાના એક સમય પહેલા એ મિથ્યાત્વ અને મિશ્ર પ્રકૃતિના બધા જ પરમાણુઓ સમ્યક પ્રકૃતિમાં સંક્રમિત થઈને સમ્યક પ્રકૃતિ રૂપે ઉદયમાં આવે એનું નામ છે સ્થિભુક સંક્રમણ। સમજાય છે બેનો? શેમાં કન્વર્ટ થઈ ગયું? મિથ્યાત્વ મિશ્રમાં, મિશ્ર સમ્યક્ત્વમાં કન્વર્ટ થઈને ઉદયમાં, બધું લખ્યું છે આમાં, એક સમય પહેલા, પરંતુ ઉદય તે એક સમય પૂર્વ સ્થિભુક સંક્રમણ દ્વારા યથાયોગ્ય અન્ય પ્રકૃતિને સંક્રમિત હો જાતી હૈ। યથાયોગ્ય એટલે સમજાય છે, દર્શન મોનીની દર્શન મોનીમાં સંક્રમિત થશે અને અનંત અનુબંધી જે કશાય છે ક્રોધમાન માયા લોભ એના બધા જ પરમાણુ ઉદયમાં આવવા પહેલા એક સમય પહેલા અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન સ્વંજ્વલનમાં કન્વર્ટ થઈને એ રૂપે ઉદયમાં આવશે, પણ અનંત અનુબંધી રૂપે ઉદયમાં નહીં આવે એનું નામ છે ઉદિયાભાવી શય। સમજાય છે? એનું નામ છે ઉદિયાભાવી શય। આટલું આપણે લાસ્ટ ટાઈમ લીધું હતું તો એમાં આપણે આ વાત કહી હતી, એમાંથી આપણે પછી વાત કરી કે આ પ્રકારે શાયોપશમિક, આટલું પહેલા આટલું સમજાયું કે ઓપશમિકમાં 7નો ઉપશમ, બરાબર છે, શાયોપશમિકમાં 6નો ઉદિયાભાવી શય અને સદવસ્થારૂપ ઉપશમ અને એક સમ્યક પ્રકૃતિનો ઉદય। શાયોપશમિક સમ્યક દર્શનમાં કઈ પ્રકૃતિનો ઉદય ચાલે છે? સમ્યક પ્રકૃતિનો ઉદય ચાલે છે। દર્શન મોહનીનો ભેદ છે, એનો ઉદય ચાલે છે અને સમ્યક તો ટક્યું છે। ઉદય ચાલે છે દર્શન મોહનીયનો અને સમ્યક તો ટક્યું છે, એનું કારણ એ છે કે એ સમ્યક પ્રકૃતિ એ દેશઘાતી પ્રકૃતિ, એટલે સમ્યકને પૂરેપૂરું ઘાત કરતી, પરંતુ એ સમ્યક પ્રકૃતિના કારણે ચલમલ અગાળ દોષ ઉત્પન્ન થાય છે, જેના કારણે આગળ એ સમ્યક્ત્વ શ્રેણી ચડવામાં અસમર્થ છે, ત્યારે પછી શું થશે આપણે ત્યારે જોશું, બરાબર છે। તો હવે હું એમ પ્રશ્ન પૂછું કે શાયોપશમિક, સાંભળજો પ્રશ્ન બરાબર, શાયોપશમિક સમ્યક્ત્વ કયા ગુણસ્થાનથી કયા ગુણસ્થાન સુધી રહી શકે? શાયોપશમિક સમ્યક્ત્વ વેરી ગુડ, 4 થી 7, બરાબર છે। શાયિક સમ્યક્ત્વ 4 થી અનંતકાળ અને ઔપશમિક સમ્યક્ત્વ એક અંતર્મુહૂર્ત તો રે પરંતુ ગુણસ્થાન અપેક્ષાએ જો તો 4 થી 11, બરાબર છે। ચલો ચલો નવો પોઈન્ટ આવી ગયો, આ જલ્દી શાયોપશમિક સમ્યક્ત્વના ગુણસ્થાન વેરી ગુડ 4 થી 7, શાયિક સમ્યક્ત્વ વેરી ગુડ. અને ઔપશમિક સમ્યક્ત્વ 4-11, એની આગળ ઔપશમિક સમ્યક દ્રષ્ટિ ન જઈશ, કારણ કે નિયમ થી ત્યાંથી નીચે આવશે. હવે આપણે નવો પોઈન્ટ લઈએ. થઈ ગયું આ સ્થિભૂક સંક્રમણ નું, થઈ ગયું ત્રણેય પ્રકારના સમ્યક્ત્વની વાત થઈ ગઈ. ઔપશમિક સમ્યક્ત્વમાં 7 ઉપશમ, શાયોપશમિકમાં 1 ઉદય અને 6 અનુદય, અને શાયિકમાં 7-7 છે. આટલું થઈ ગયું, બે પરિભાષા થઈ ગઈ અને આ વાત થઈ ગઈ. હવે આપણે જોયું હતું કે પહેલા ગુણસ્થાનથી કોઈ જીવ ડિરેક્ટલી કયા કયા ગુણસ્થાનમાં જઈ શકે, પણ આપણે જોયું હતું લાસ્ટ ટાઈમ પહેલામાંથી જીવ ડિરેક્ટલી 7માં જઈશ, પહેલામાંથી 5માં જઈ શકે અને પહેલામાંથી 4માં જઈ શકે. એની શરતો આપણે જોઈ હતી, 5માં જવું હોય તો એની પહેલા એ અણુવ્રતી હોવો જોઈએ, અને 7માં જાય તો એની પહેલા એ 12માં વ્રતી હોવો જોઈએ, તો જ એ પહેલાથી 7માં જઈ શકે. એટલે 12માં એ પ્રકારનો શ્રાવક વેશ, મુનિ વેશ ધારણ કર્યા બાદ સામાયિકમાં બેસે તો એક સાથે પહેલા ગુણસ્થાનથી લઈને 7માં ગુણસ્થાન સુધી છલાંગ મારી શકે એવો ઉગ્ર પુરુષાર્થ મિથ્યાદ્રષ્ટિ જીવ મુનિ અવસ્થામાં ધારણ કરી શકે, ઉપાડી શકે, એવો ઉગ્ર પુરુષાર્થ ઉપાડી શકે. પછી શરત શું હોવી જોઈએ કે 12માં એકલો મંદ ચલો. હવે આગળ આજે આપણે જે લેવાનું છે એ હું લઉં છું. આપણે ગયા વખતે એક નવો પોઈન્ટ શીખ્યા હતા, બે કાળ આવશે ચતુર્થ ગુણસ્થાનમાં, બે કાળની વાત આવશે. એક તો ચતુર્થ ગુણસ્થાનનો કાળ, જેને આપણે જગન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એ રીતે સમજશું, આજે સમજશું. અને એક આપણે શીખ્યા હતા કાળ અપેક્ષા એ વાત, જેમાં આપણે 3 પ્રકારના સમ્યક્ત્વનો કાળ શીખ્યા હતા. બોથ ધ થિંગ્સ આર ડિફરન્ટ. 3 પ્રકારના, હવે નવું ચેપ્ટર ચાલુ કરું છું, 3 પ્રકારના સમ્યક્ત્વનો કાળ. પહેલા આપણે ગુણસ્થાન જોયું, બરાબર છે, હમણાં આપણે ગુણસ્થાન જોયું ને, હવે આપણે કાળ જોઈએ છે. કોનો કાળ જોઈએ છે? 3 પ્રકારના સમ્યક્ત્વનો કાળ. ને પછી આપણે કાળ જોશું ચતુર્થ ગુણસ્થાનનો કાળ, જેને આપણે 3 રીતે સમજશું, જગન્ય, મધ્યમ અને ઉત્તમ એને. પણ હવે પહેલા આપણે સમજીએ છીએ 3 પ્રકારના સમ્યક્ત્વનો કાળ. સમજાય છે વિષય? સમજાય છે? 3 પ્રકારના સમ્યક્ત્વનો કાળ, ચલો એ વિષય લઈ લઈએ. પછી આગળ આપણે એક મોટું ચાર્ટ બનાવશે, એ આપણે 3 કોલમથી બનાવશું. પહેલા ચલો જલ્દી જલ્દી 3 પ્રકારના સમ્યક્ત્વના કાળમાં સૌથી પહેલા ઔપશમિક સમ્યક્ત્વનો કાળ, જે આપણે શીખતા આવ્યા છે, કેટલો છે? તો કે ઉત્કૃષ્ટ કાળ 1 અંતરમુહૂર્તનો છે, એટલે 1 અંતરમુહૂર્તનો કાળ છે. શાયોપશમિક સમ્યક્ત્વ આપણે ઇન્ટરેસ્ટિંગ શીખ્યા હતા, કોઈને યાદ છે? હજી ક્યાંય શીખ્યા હતા? ચલો આગળ એક વાર લઈ લઈએ. આપણે લાસ્ટ ટાઈમ લીધું હતું 66 સાગર એ ઉત્કૃષ્ટ કાળ છે. કોનો? શાયોપશમિક સમ્યક્ત્વ સહિત જીવ અગર એ સમ્યક્ત્વ સહિત રહે છે તો ઉત્કૃષ્ટ 66 સાગર સુધી રહી શકે. ઇટ ઇઝ અ વેરી લોંગ કાળ, બહુ લાંબો કાળ છે, અસંખ્યાત અબજો વર્ષો એ એક સાગરમાં હોય છે. એવા 66 સાગર સુધી એ શાયોપશમિક સમ્યક્ત્વ સહિત જીવ સમ્યક્ત્વને ધારણ કરી શકે. તો એ થયો શાયોપશમિક સમ્યક્ત્વનો ઉત્કૃષ્ટ કાળ. પણ આમાં એક પોઈન્ટ આપણે શીખ્યા હતા, શું શીખ્યા હતા? કે 66 સાગર પૂર્ણ થયા બાદ 1 અંતરમુહૂર્ત માટે ત્રીજા ગુણસ્થાનમાં જીવ આવે, અને ત્રીજા ગુણસ્થાનમાં 1 અંતરમુહૂર્ત માટે રહ્યા બાદ પાછો જીવ 66 સાગર સુધી શાયોપશમિક સમ્યક્ત્વ સહિત રહી શકે. તો અગર ઉત્કૃષ્ટ કાળ માપવો હોય તો 1 અંતરમુહૂર્ત કમ 132 સાગર એમ છે. આવ્યું, સમજાયું? કોનો કાળ ઉત્કૃષ્ટ, કોનો ઉત્કૃષ્ટ કાળ, ખ્યાલ આવે છે? શાયોપશમિક સમ્યક. સોમથી શનિ અધ્યાત્મની ગંગા આવે, અને રવિવારે કર્ણાનયોગની ગંગા આવે. તમે કહેશો અમે ખાલી રવિવાર આવીએ છીએ, તમે કેમ કર્ણાનયોગ લો છો? કર્ણાનયોગ પણ દ્રવ્યાનયોગના સિદ્ધાંતોને ઉત્કૃષ્ટ બળ આપવા વાળો અનુયોગ છે. સમજો તમે, આટલું સમજાયું? તો શું આવ્યું, શું આવ્યું જલ્દી જલ્દી, શું આવ્યું? શાયોપશમિક સમ્યક્ત્વનો ઉત્કૃષ્ટ કાળ 1 અંતરમુહૂર્ત કમ 132 સાગર સુધી શાયોપશમિક સમ્યક્ત સહિત જીવ રહી શકે, બરાબર છે? અને શાયિક સમ્યક્ત્વનો ઉત્કૃષ્ટ કાળ, જલ્દી જલ્દી, શાયિક સમ્યક્ત્વનો ઉત્કૃષ્ટ કાળ સાદી આનંદ, સાદી અનંત કાળ સુધી એ શાયિક સમ્યક્ત્વ સહિત જીવ રહે છે. થઈ ગયું આ? चलो जल्दी आटलू थई गयु समझायु। एक अप्रत्याख्यान नो अर्थ कर्यो छे, बहु सरस अप्रत्याख्यान नो अर्थ। अप्रत्याख्यान त्रण शब्द मां एने तोड्यु छे। कया त्रण शब्द मां? अ ओके चलो अ प्लस प्रत्याख्याना वरण त्रण शब्द छे। आखू नाम शू छे? आखू नाम शू छे? अप्रत्याख्याना वरण है ने, आखू नाम एम छे। तो अप्रत्याख्याना वरण ने केवी रीतना तोड़सू आपणे? अ प्लस प्रत्याख्यान प्लस आवरण, बराबर छे। अ प्लस प्रत्याख्यान प्लस आवरण। चलो जल्दी, अ एटले नहीं, प्रत्याख्यान एटले शू? प्रत्याख्यान एटले त्याग, अने आवरण एटले आच्छादित थव। तो अप्रत्याख्यानावरण नो उदय ज्यां सुधी छे त्यां सुधी जीव कोई पण प्रकार नो त्याग नहीं करी शके। पॉइंट समझाय छे? एटले कोई पण प्रकार ना व्रत अंगीकार नहीं करी शके, एनो अर्थ अप्रत्याख्यानावरण छे। आटलू समझायु बधाने? हवे आगळ एक पॉइंट लईने चार्ट बनावानुं चालू करीए आपणे। निश्चय सम्यक दर्शन प्रगट थता, निश्चय सम्यक दर्शन प्रगट थता साथे ज व्यवहार सम्यक दर्शन नी पण प्राप्ति थाय छे। जे आपणे शीखता आव्या छे, निश्चय पूर्वक नो व्यवहार ए ज साचो व्यवहार छे। तो ए साचो व्यवहार कोने प्रगट थाय? तो के जेने निश्चय सम्यक दर्शन प्रगट थयुं छे एने ज साचो व्यवहार प्रगट। एनो अर्थ ए કે જેને અંદરમાં શુદ્ધાત્માની પ્રતીતિ થઈ, હું આત્મતત્વ છું એવી જેને પ્રતીતિ થઈ, એને જ સાચા અર્થમાં એને જ સાચા ધ્યેય શાસ્ત્ર ગુરુનું શ્રદ્ધાન થયું, અને સાચા અર્થમાં એને જ સાત તત્વનું ભેદરૂપ શ્રદ્ધાન થયું, સાચા અર્થમાં એ જ જીવ જે દ્રવ્ય સ્વભાવને જાણે છે, એ જ જીવ પર્યાયને જાણે છે। પર્યાયના સ્વરૂપને કોણ જાણી શકે સાચા અર્થમાં? જે દ્રવ્ય સ્વભાવને જાણે છે। ક્રમબદ્ધનો વિશ્વાસ કોને હોઈ શકે? કોને ક્રમબદ્ધનો નિર્ણય સાચો કહેવાશે? ક્રમબદ્ધનો નિર્ણય સાચો કોને કહેવાશે? જેને અંદરમાં અકર્તા સ્વભાવની દ્રષ્ટિ થઈ છે એને ક્રમબદ્ધનો નિર્ણય સાચો કહેવાશે। નિમિત્તનું જ્ઞાન સાચું કોને કહેવાશે? જલ્દી આ વ્યવહાર સમજાવશું, નિમિત્તનું જ્ઞાન સાચું કોને કહેવાશે? કે જેને અંદરમાં ઉપાદાનનું જ્ઞાન થયું છે। પોઈન્ટ સમજાય છે? વ્યવહારનું જ્ઞાન સાચું કોનું? કે જેને નિશ્ચય પ્રગટ થયો છે। પરદ્રવ્યનું જ્ઞાન સાચું કોનું? જેને સ્વદ્રવ્યને જાણ્યું છે। સમજાય છે? એટલે સ્વને સ્વ અને પરને પર રૂપે જાણનાર ચતુર્ગુણ સ્થાનવર્તી જ્ઞાની ધર્માત્મા છે, જેને આપણે બીજા નામથી કીધું ને અંતરાત્મા કહો, જેનો મોક્ષ માર્ગનો પ્રારંભ થઈ ગયો, ભગવાનનો લઘુનંદન થઈ ગયો। પોઈન્ટ સમજાય છે? મોક્ષ માર્ગી થઈ ગયો, સંવર નિજરાની શરૂઆત થઈ। ઉત્તમ અંતરાત્મા તો આગળ થશે, પરંતુ જગન્ય અંતરાત્મા થઈ, ભગવાનનો લઘુનંદન થઈ ગયો, અતિન્દ્રિય આનંદનો અંશ પ્રગટ થયો, સ્વરૂપનું જ્ઞાન, સ્વરૂપનું શ્રદ્ધાન, સ્વરૂપનું વેદન પ્રગટ થયું, આંશિક વિતરાગતા પ્રગટ થઈ, સુખી થયો, સાચું સુખ એનું સ્વાદ અંદરમાં એને ચાખ્યો। આ પ્રકારે ચતુર્ગુણસ્થાનની અપાર મહિમાથી નાગમમાં કહી, સમ્યક દર્શનની અપાર મહિમા કહી છે। કારણ કે સમ્યક દર્શન વગર જ્ઞાન ચારિત્ર સમ્યક નામ પામતા નથી, સમ્યક દર્શન વગર મોક્ષ માર્ગની શરૂઆત થશે નહીં, અને સમ્યક દર્શનની પ્રાપ્તિ વગર મિથ્યાત્વનો અભાવ થશે નહીં, અને જીવ ક્યારે પણ ચાર ગતિ 84 લાખ યોનિઓમાંથી છૂટી નહીં શકે। તે સમ્યકત્વની મહિમા, એ સમ્યકત્વનો વિષય અંદરમાં ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માની મહિમા 45 વર્ષ ગુરુદેવશ્રીએ ખૂબ ગાઈ છે। ચલો હવે આપણે એક ચાર્ટ બનાવીએ છીએ જેમાં ત્રણ કોલમ કરજો, પેજ હોય તો વ્યવસ્થિત મોટું પેજ લેજો, નહીં તો બધું ગીચડો થઈ જશે। આપણે ઘણું બધું લખવાનું છે, 9 પોઈન્ટ લખવાના છે। આ ત્રણ કોલમ કયા સંબંધી છે એ પહેલા કહું તમને। આપણે કમ્પેરિઝન કરીએ છીએ ત્રણ પ્રકારના સમ્યકત્વને, આખી સ્ટડી થઈ જશે તમારી ઓવરઓલ। આ ચાર્ટ જોશો તો તમને ત્રણેય પ્રકારના સમ્યકત્વનું સ્વરૂપ એકદમ સ્પષ્ટ થઈ જશે 9 પોઈન્ટના માધ્યમથી, બરાબર છે? ચલો રવિવારે બુક પેન લઈને આવું હે ને? હા ચલો, સૌથી પહેલો પોઈન્ટ પહેલા લખશો, કોલમ ના હેડિંગ લખશો પહેલા, શું લખશું? પહેલા આપણે હેડિંગ લખશું, તો પહેલા હેડિંગ લખો પ્રથમ ઓપ્શન સમ્યક દર્શન. હેડિંગમાં ફર્સ્ટ પોઈન્ટમાં શું લખશો? પ્રથમોપશમ સમ્યક દર્શન. બીજા પોઈન્ટમાં હેડિંગમાં લખશો શાયોપશમિક સમ્યક દર્શન. અને ત્રીજા પોઈન્ટમાં હેડિંગમાં લખશો શાયિક સમ્યક દર્શન. ત્રણ સમ્યક તો થઈ ગયા, આ મૂળ હેડિંગ છે, મેઇન હેડિંગ. હવે નવ પોઈન્ટ જોજો, કમ્પેરિઝનના નવ પોઈન્ટ છે. આજનો આ વિષય મેઇન છે, બરાબર છે? હવે જો આના પછી એક વિષય લેવો છે, સમય રહેશે તો આપણે લેશું. સૌથી પહેલો પોઈન્ટ જુઓ, પ્રથમોપશમ સમ્યક્તોમાં સૌથી પહેલો પોઈન્ટ, યહ સબસે પહેલે હોતા હૈ. ગુજરાતીમાં લખજો, આ સૌથી પહેલા થવા વાળું સમ્યક્ત્વ છે. ત્રણેય પોઈન્ટ કમ્પેર કરીએ છે, બરાબર છે? તો પ્રથમોપશમ સમ્યક્ત્વ યહ સબસે પહેલે હોતા હૈ, એમાં જ બીજો પોઈન્ટ, એમાં જ, એમાં એટલે કે ફર્સ્ટ જ પોઈન્ટમાં શાયોપશમિક સમ્યક્ત્વ, યહ ઔપશમિક સમ્યક્ત્વ કે બાદ હોતા હૈ. નિયમ છે, આ નિયમ છે, આ બધા નિયમ છે, કરણા નિયમના અફર. પ્રથમોપશમ સમ્યક્ત્વ પછી જ શાયોપશમિક સમ્યક્ત્વ થાય. કેમ આજે કોઈ બોલતું નથી? બધાને સમજાય છે? પ્રથમોપશમ સમ્યક્ત્વ પછી શાયોપશમ, બરાબર છે? યહ એટલે ત્રીજો, શાયિક સમ્યક્ત્વ શાયોપશમિક સમ્યક્ત્વ કે બાદ હોતા હૈ. શું કીધું? શાયિક સમ્યક્ત્વ શાયોપશમિક સમ્યક્ત્વ કે બાદ હોતા હૈ. ત્રણ પોઈન્ટ આવી ગયા પહેલામાં. પહેલામાં પ્રથમોપશમ સમ્યક્ત્વ સબસે, એના પછી શાયોપશમિક સમ્યક્ત્વ, એના પછી પ્રથમોપશમ, પછી શાયોપશમિક, અને એના પછી શાય. આ પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ, બીજો પોઈન્ટ છે કે ઇસમે એટલે પ્રથમોપશમ સમ્યક્ત્વમાં એક બાર ત્રિકરણ પ્રણામ હોતા હૈ. આ નવો પોઈન્ટ છે, નવો પોઈન્ટ છે એટલે સાંભળ્યું છે, પરંતુ આપણે એને વ્યવસ્થિત પોઈન્ટમાં લખીએ છીએ એટલે તમને ખ્યાલ આવે. ત્રિકરણ પ્રણામ, ત્રિકરણ પ્રણામ એટલે ખબર છે? નહીં 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 નહીં, ત્રિકરણ પ્રણામ. હવે આ શબ્દ બહુ આવશે, આ શબ્દ બહુ આવશે આગળ, એટલે આ શબ્દ ક્લિયર કરી લેજો. ત્રિકરણ પ્રણામ કયા કયા? હા હા, વેરી ગુડ. અધકરણ કર્યું છે ને આપણે, અધકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ. ખ્યાલ આવે છે? કરણ લબ્ધિ યાદ આવી? કરણ લબ્ધિ, પાંચ લબ્ધિ યાદ આવી? અરે બોલો, શાયોપશમિક, વિશુદ્ધિ, દેશના, પ્રાયોગ અને કરણ લબ્ધિ. સમજાય છે? તો આ કરણ લબ્ધિના ત્રણ ભેદ છે, અધકરણ, અપૂર્વકરણ, અનિવૃત્ત. તો પ્રથમોપશમ સમ્યક્ત્વમાં કરણ લબ્ધિના એટલે કરણ, ત્રિકરણ એટલે કહેવાય ત્રિકરણ, ત્રણ છે ને, એટલે ત્રિકરણ પ્રણામ પ્રથમોપશમ સમ્યક્ત્વમાં એક વાર જ થાય. એટલે એક વાર થાય, એટલે એક વાર આ ત્રિકરણ પ્રણામ થયા અને એક કરણ લબ્ધિમાં પ્રવેશ કરીને આ ત્રણ કરણના પ્રણામ થયા અને એ પ્રણામ સમાપ્ત થતા અધકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણનો અંતિમ સમય અને પ્રથમોપશમ સમ્યક્ત્વનો પહેલો. એટલે અહીંયા એમ લખ્યું છે કે ત્રિકરણ પ્રણામ ઇસમે એક બાર હોતા હૈ. આટલું સમજાયું? જલ્દી બોલો, જલ્દી બોલો. ઓકે, શાયોપશમિક સમ્યક્ત્વમાં ત્રિકરણ પ્રણામ કી આવશ્યકતા નહીં. શાયોપશમિક સમ્યક્ત્વ થાય તો એમાં ત્રણ કરણ પ્રણામ, ત્રણ કરણના પ્રણામ થતા નથી, બરાબર છે? એટલે એ ત્રણ કરણ પ્રણામ વગર જ એ શાયોપશમિક, ઔપશમિકમાંથી શાયોપશમિક સમ્યક્ત્વ થઈ, કારણ કે નિયમ છે ને, ઔપશમિકમાંથી શાયોપશમિક. સમજાય છે બધાને? જેટલું સમજાય એટલું, જેટલું સમજાય એટલું, પણ સાંભળજો અને સાંભળતા સાંભળતા સમજાશ. બધું સમજાય છે? વેરી ગુડ. ચલો હવે ત્રીજા કોલમમાં શું લખશો? શાયિક સમ્યક્ત્વમાં ત્રિકરણ પ્રણામ દો બાર હોતા હૈ. હા, હવે કેવી રીતના? એની વિધિ વિધાન સમજ. પોઈન્ટ સમજાયો બધાને? પહેલો પોઈન્ટ શું આવ્યો? ઔપશમિક સમ્યક્ત્વમાં ત્રિકરણ પ્રણામ, શાયોપશમિકમાં ત્રિકરણ પ્રણામની, અને શાયિક સમ્યક્ત્વમાં ત્રિકરણ પ્રણામ બે વાર થાય. હવે બહુ સરસ લખ્યું છે, જોઈ. શાયિક સમ્યક્ત્વ કે પહેલે, શાયિક સમ્યક્ત્વ કે પહેલે એટલે શાયોપશમિક સમ્યક્ત્વમાં છે. હવે એમાંથી જે શાયિક સમ્યક્ત્વ પ્રગટ કરવાનો છે, તો શાયિક સમ્યક્ત્વ કે પહેલે દો બાર ત્રિકરણ પ્રણામ હોતે હૈ. આ પોઈન્ટ છે, સમજાય છે બધાને? ખ્યાલ આવે છે? હવે જો પ્રથમ, હવે બે વાર ક્યારે થાય, કેવી રીતના થાય, કેમ થાય, એમાં શું થાય એ જોઈએ, બરાબર છે? ક્યારે થાય? ત્રિકરણ પ્રણામ શાયિક સમ્યક્ત્વ કે પહેલે. કેટલી વાર થાય? કેટલી વાર થાય? આવું બધું તો રિપીટ કરી શકીએ ને આપણે. કેટલી વાર થાય? શું થાય? બે વાર. ત્રિકરણ પ્રણામ કયા સમ્યક્ત્વ પહેલા? કયા સમ્યક્ત્વમાં છે? હવે કયું થવાનું છે? કારણ કે નિયમ શું છે? બહુ સરસ, તું બોલો તો છે, બોલો સરસ. ચલો તો હવે શું કીધું કે પ્રથમ ત્રિકરણ પ્રણામ દ્વારા શાયોક્ષમિક સમ્યક્ત્વમાં છે, શાયિક સમ્યક્ત્વ પ્રગટ કરવાનો પુરુષાર્થ પ્રારંભ વિધિ વિધાન ચાલુ થઈ ગયું. તો પ્રથમ ત્રિકરણ પ્રણામ દ્વારા એટલે અધકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ દ્વારા અનંતાનુબંધી ચતુષ્ક કા ભી સંયોજન હોતા હૈ. હવે હવે સામનો 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 કહું છું, નવા નવા શબ્દ આવશે. શું કીધું? પ્રથમ ત્રી, હું રિપીટ કરું છું એટલે કે તમને પાકું થાય. પ્રથમ ત્રિકરણ પ્રણામ દ્વારા, પ્રથમ ત્રિકરણ પ્રણામ દ્વારા અનંતાનુબંધી ચતુષ્ક કા વી સંયોજન હોતા હૈ. શું થાય? વી સંયોજન એટલે શું થાય? વી સંયોજન એટલે, વી સંયોજન એટલે હવે એ અનંતાનુબંધી જે ચાર ચતુષ્કના કર્મ પરમાણુઓ છે એ બધા ફોર એવર, ફોર એવર, હંમેશા માટે. કારણ કે શાયિક લેવાનું છે ને, અને શાયિક સમ્યક્ત્વ એટલે અનંતાનુબંધી મૂળમાંથી જાય છે, દર્શન મોની મૂળમાંથી જાય છે. તો ફોર એવર અનંતાનુબંધીના જે પરમાણુઓ છે એ બધા જ વિસંયોજન થઈને અપત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, સ્વંજલનમાં કન્વર્ટ થઈ જશે અને ત્રિકરણ પ્રણામનો નિમિત્ત પામીને અનંતાનુબંધી મૂળમાંથી. પોઈન્ટ સમજાય છે? થોડું ઇન્ટરેસ્ટિંગ લાગે છે કે નહીં એ તો કહો. હા તો કહો, જોશી હાજી કે નાજી, તમને સમજાય છે? તો પેલા ત્રિકરણ, શું કીધું કે પ્રથમ ત્રિકરણ પ્રણામ દ્વારા અનંતાનુબંધી ચતુષ્ક કા ક્યા હોતા હૈ? વી સંયોજન હોતા હૈ. આટલું સમજાયું? બરાબર છે. હવે આગળ ફિર, ફિર બે વાર થાય છે ને ત્રિકરણ પ્રણામ. તો ફિર દર્શન મોહનીય કે નાશ કે લીએ ત્રિકરણ પ્રણામ હોતા હૈ. પહેલા અનંતાનુબંધીની વિસંયોજના માટે ત્રિકરણ પ્રણામ થશે, કારણ કે અનંતાનુબંધીની વિસંયોજના થયા વગર દર્શન મોનીનો નાશ નહીં થાય, એવો નિયમ છે. આપણે ઓલવેઝ પહેલા શું સમજીએ કે દર્શન મોનીએ જાય પછી અનંતાનુબંધી, એમ નહીં. ત્રિકરણ પ્રણામ દ્વારા પહેલા અનંતાનુબંધીની વિસંયોજના થઈ ગઈ. બધા સમજાય છે ને? જેટલું સમજાય એટલું. અને પછી દર્શન મોનીયના નાશ માટે બીજી વાર ત્રિકરણ પ્રણામ થાય છે, અને એ બીજી વારના ત્રિકરણ પ્રણામનું નિમિત્ત પામીને દર્શન મોનીયનો શું થઈ જાય છે? મૂળમાંથી નાશ થાય. હવે એ નાશની વિધિ પણ છે. એ નાશની વિધિ શું છે? કે જે મિથ્યાત્વ, મિથ્યાત્વ કર્મ પ્રકૃતિ છે એ બધી કન્વર્ટ થઈ જશે મિશ્રમાં, અને મિશ્ર એ બધી કન્વર્ટ થશે સમ્યક પ્રકૃતિમાં, અને સમ્યક પ્રકૃતિનો ઉદય આવી 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 આવીને એનો નાશ થઈ જશે. એટલે દર્શન મોનીયનો નાશ થઈ ગયો, અનંતાનુબંધીની વિસંયોજના થઈ ગઈ, બે ત્રિકરણ પ્રણામ દ્વારા સાત પ્રકૃતિઓનો ક્ષય થયો. એટલે શાયિક સમ્યક્ત્વ પહેલા બે ત્રિકરણ પ્રણામનું નિમિત્ત પામીને સાત પ્રકૃતિનો નાશ થાય છે, અને શાયોક્ષમિક માતીજી શાયિક સમ્યક દ્રષ્ટિ થાય. નહીં, ત્રણ કશાય ચોકડી નહીં. હજી તો આ થયું પહેલા કશાય ચોકડીનો અભાવ. હજી તો એ ચતુર્ગુણ સ્થાનમાં છે એમ સમજો, અને શાયોક્ષમિક સમ્યક્ત્વ છે, અને શાયોક્ષમિક માંથી શાયિક થાય છે, અને શાયિક થાય છે ત્યારે ત્રિકરણ પ્રણામ થાય છે. કેટલી વાર થાય છે? પહેલા શું થશે? ત્રણ કશાય ચોકડી નહીં, એક કશાય ચોકડી ગઈ. હા, એક કશાય ચોકડી ગઈ. કઈ વાંધો નહીં, પ્રશ્ન પૂછી લેજો. જરાય સંકોચ નહીં કરતા પ્રશ્ન પૂછવા માટે. કર્ણાનયોગમાં તો જરાય નહીં કરતા. મને આવડશે તો હું શ્યોર કહીશ, નહીં તો કહીશ, પૂછીને કહીશ. સમજાય છે? પણ પ્રશ્ન પૂછજો, કન્ફ્યુઝન નહીં રાખતા. હવે તમે ત્રણ કશાય ચોકડી સમજ્યા હોત તો કેટલી ગડબડ થઈ જાય. ક્લિયર થઈ ગયું ને? એ ત્રણ કશાય નહીં, ત્રણ કશાય તો આગળ જશે. હજી તો આ ચતુર્થ ગુણ સ્થાનમાં સાત પ્રકૃતિ, સાત એટલે દર્શન મોહ ત્રણ અને અનંતાનુબંધી ચાર, એનો મૂળ માંથી ક્ષય થવા માટે બે વાર ત્રિકરણ પ્રણામ થાય છે, જેનું નિમિત્ત પામીને જીવ શાયોક્ષમિક માંથી શાયિક સમ્યક્વી ભૂલો થયું એટલું સમજાયું? બરાબર છે, ક્લિયર છે, ઈઝી છે ને? ત્રણ પ્રણામ, ત્રિકર્ણ પ્રણામ બે વાર થયા. ક્યારે થયા? બે વાર શાયિક સમ્યક તો પહેલા. ક્યારે થયા? શાયિક સમ્યક તો પહેલા. ચલો જલ્દી જલ્દી 10 મિનિટ છે, આપણા ચાર્ટ પૂરું કરું. બે પોઈન્ટ થઈ ગયા. ઇસમે એક બાર ત્રિકર્ણ, પહેલા કોલમમાં એક બાર ત્રિકર્ણ પ્રણામ, બીજા કોલમમાં ત્રિકર્ણ પ્રણામની આવશ્યકતા, અને ત્રીજા કોલમમાં બે વાર ત્રિકર્ણ પ્રણામ થાય છે શાયિક સમ્યક તો પહેલા. ચલો આગળ. હવે ત્રીજો પોઈન્ટ કહું છું. કેટલા પોઈન્ટ છે? નવમાંથી ત્રીજો પોઈન્ટ. ઓકે, ઇસમે સમ્યક્ત્વ વિરોધી, ઇસમે એટલે પહેલા શાયો ઔપશમિક સમ્યક્ત્વમાં સમ્યક્ત્વ વિરોધી સભી પ્રકૃતિઓ કી સત્તા હૈ છે કે નહીં? ઔપશમિક પ્રથમોપશમ સમ્યક્ત્વમાં કાળ ચાલુ છે સમ્યક્ત્વનો, પરંતુ એ સમ્યક્ત્વના અંતર્મુહૂર્તના કાળ દરમિયાન સમ્યક્ત્વથી વિરુદ્ધ, સમ્યક્ત્વની વિરોધી જે સાથે સાથ પ્રકૃતિ છે, સાથે સાથ પ્રકૃતિની સત્તા છે. ક્યાં છે સત્તા? છે ને, ઉપશમિત થઈ છે, સત્તા છે સમ્ય. એટલે પોઈન્ટ શું છે? સમ્યક્ત્વ વિરોધી સભી પ્રકૃતિ કી સત્તા. ઇસમે ભી સેકન્ડ કોલમમાં શાયોપશમિકમાં ભી સમ્યક્ત્વ વિરોધી સાતો પ્રકૃતિ કી સત્તા રહેતી હૈ. સમજાય છે આમાં પણ? અને ત્રીજા કોલમમાં શું લખશો? કે સમ્યક્ત્વ વિરોધી સાતે પ્રકૃતિઓની સત્તા મૂળમાંથી. ત્રીજો પોઈન્ટ થઈ ગયો. પહેલા બીજામાં સત્તા છે. કોની સત્તા છે? સમ્યક્ત્વ વિરોધી પ્રકૃતિની સત્તા છે. બરાબર, તો આ ત્રીજો પોઈન્ટ કમ્પેરિઝન નતો. ત્રણ પોઈન્ટ થયા. નવે નવ પોઈન્ટ કોઈ બોલશે તો મજા આવશે, નહીં પૂછું પણ એમ થાય કે કોઈ બોલે તો મજા આવે. ચલો હવે ચોથો પોઈન્ટ. ઇસમે સાતો મેં સે કિસી કા ભી ઉદય નહીં હૈ. હવે સત્તાની વાત થઈ, હવે ઉદયની વાત કરીશ. ઔપશમિક સમ્યક્ત્વમાં સાતમાંથી એકે પ્રકૃતિનો નથી ને ઉદય. સાતે સાતનો શું છે? અંતર્મુહૂર્ત માટે સાથે સાથનો શું છે? તો એકેનો ઉદય નથી, એકેનો ઉદય નથી. હવે શાયોપશમિકમાં છ નો અનુદય અને એક નો ઉદય. સમ્યક પ્રકૃતિનો, વેરી ગુડ, સમ્યક પ્રકૃતિનો ઉદય અને છ નો, વેરી ગુડ. અને ઇસમે સત્તા માત્ર હી નહીં હૈ તો ઉદય કી સંભાવના હી, સત્તા જ નથી શાયિક સમ્યક્ત્વમાં તો ઉદયની વાત શું આવશે? ત્રણ પોઈન્ટ થઈ ગયા એટલે ચાર પોઈન્ટ થઈ ગયા. હવે પાંચમો પોઈન્ટ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. પાંચમો પોઈન્ટ શું છે? યહ ગિરકર એટલે શાયોપ નહીં, ઔપશમિક સમ્યક્ત્વ. પહેલું ઔપશમિક સમ્યક્ત્વ ગિરકર નીચે પડે તો કયામાં જઈ શકે? ત્રીજામાં, પહેલામાં, બોલો, વેરી ગુડ, અને બીજામાં જઈ શકે. યહ ગિરકર તીસરે, દૂસરે યા પહેલે ગુણસ્થાન મેં ભી આ સકતા હૈ. કોણ? ઔપશમિક સમ્યક્તિ નીચે પડીને ત્રીજામાં, બીજામાં, પહેલામાં આવી શકે. બરાબર છે ને? સાત નો ઉપશમ થયો તો એમાંથી અગર મિથ્યાત્વનો ઉદય આવી ગયો તો પહેલા, મિશ્રનો ઉદય આવ્યો તો, અને અનંતાનુબંધીનો ઉદય આવ્યો તો બીજા. તો ઔપશમિક સમ્યક્ત્વ ગિરકર તીસરે, દૂસરે, પહેલે મેં. ચલો જલ્દી હવે આમાં મને કહો, શાયોપશમિક સમ્યક્ત્વી ગિરકર, વેરી ગુડ, ત્રીજા અને પહેલામાં શાયોપશમિક સમ્યક દ્રષ્ટિજી બીજામાં નહીં આવે વાત આપણે થઈ ગઈ છે. બરાબર છે? થોડું રિવાઇઝ કરતા રહેજો, ન તો બધું ભૂલી જશો. આવું બોલ્યા હતા તમે? હા, હું તો બોલી હતી, કારણ કે મને ખબર છે. અચ્છા, આવું તમે બોલ્યા હતા? હા, હું બોલી હતી. શું બોલ્યા હતા આપણે? કે શાયોપશમિક સમ્યક દ્રષ્ટિ જીવને બીજું ગુણસ્થાન ના આવે તો ગિરકર તીસરા યા, બરાબર, અને શાયિક સમ્યક્તિ ગિરકર શાયિક સમ્યક્તિ ગિરકર, બોલો બધા કે નીચે કભી અપ્રતિપાતી હોને સે એટલે ક્યારે પણ એનો પ્રતિપાત અભાવ ન થવાના કારણે કભી ભી ચતુર્થ ગુણ સ્થાન સે નીચે શારીરિક સમ્યક દ્રષ્ટિ નહીં આતા હૈ. ચલો આગળ. અપ્રતિપાતી એટલે એનો અભાવ ક્યારે થતો નથી. અપ્રતિપાતી હોને સે શબ્દ કેટલો સરસ. અપ્રતિપાતી હોને સે કભી ભી ગિરતા હી નહીં. હવે આગળ છઠ્ઠો પોઈન્ટ ઇસકા એટલે કે પ્રથમોક્ષમ સમ્યક્ત્વ કા ઉત્કૃષ્ટ કાલ. જલ્દી કમ્પેરિઝનમાં ઉત્કૃષ્ટ કાલ અંતર્મુરત. શાયોક્ષમિક સમ્યક્ત્વ કા ઉત્કૃષ્ટ કાલ છાસઠ સાગર જ બોલવાનું, કારણ કે લગાતાર રહે છે તો છાસઠ, પછી એક અંતર મુહૂર્ત માટે ત્રીજામાં આવે છે અને પછી પાછો છાસઠ રહે છે, તો ઉત્કૃષ્ટ કાળ તો છાસઠ જ આવશે. કારણ કે લગાતાર અપ્રતિપાતી એક ધારાએ એ ક્યારે છે છાસઠ સાગર સુધી રહી શકે છે શાયોક્ષમિક સમ્યક. તો ઉત્કૃષ્ટ કાળ વેરી ગુડ. અને ઇસકા ઉત્કૃષ્ટ કાળ અનંત કાળ, બરાબર છે. ચલો સાતમો પોઈન્ટ જલ્દી પૂરું કરું છું. સાતમો પોઈન્ટ ઇસમે બહુ સરસ આ પોઈન્ટ જો. સમ્યક તો સમ્યત્વ ઉત્પત્તિ કે સમય, વાહ આ પોઈન્ટ સરસ છે અંકલ, આપનું નામ મને નથી ખબર. ઇસમે સમ્યક્ત ઉત્પત્તિ કે સમય એટલે પ્રથમોક્ષમ સમ્યક્ત્વ ઓપ્શમિક સમ્યક્ત્વના કાળ દરમિયાન સમ્યક્ત ઉત્પત્તિ કે સમય ગુણ શ્રેણી નિર્જરા હોતી હૈ. ગુણ શ્રેણી નિર્જરા સમજાય? ગુણ શ્રેણી નિર્જરા શબ્દ સાંભળો છે કે નહીં? આ બધા શબ્દ આગળ બહુ આવવાના છે એટલે ખાલી શબ્દથી પરિચિત થતા જજો. ગુણ શ્રેણી નિર્જરા એટલે મલ્ટીપલમાં નિર્જરા. ટુ ઇન્ટુ ટુ ફોર, ફોર ઇન્ટુ ફોર પછી જે આવે ઇન્ટુ એ, એવી રીતના સમજાય છે. તો એ ગુણ શ્રેણી નિર્જરા મલ્ટીપલ નિર્જરા મલ્ટીપલમાં નિર્જરા થાય છે. ઇસમે સમ્ય એટલે પ્રથમોક્ષમ સમ્યક્ત્વના કાળમાં ગુણ શ્રેણી નિર્જરા થાય છે. શાયોક્ષમિક સમ્યક્ત્વ મેં ગુણ શ્રેણી નિર્જરા નહીં હોતી હૈ એમ લખ્યું છે. આપણે એની વિશેષ ચર્ચા કરશું આગળ ડિટેલ. ખાલી અમને યાદ રાખો શાયોક્ષમિક સમ્યક્ત્વમાં ગુણ શ્રેણી નિર્જરા નહીં હોતી હૈ અને ઇસમે ગુણ શ્રેણી નિર્જરા સતત હોતી હૈ. શાયિક સમ્યક્ત્વમાં ગુણ શ્રેણી નિર્જરા સતત હોતી હૈ. થઈ ગયું ગુણ શ્રેણી નિર્જરાનો પોઈન્ટ, ખ્યાલ આવ્યો બધાને? હવે આગળ યહ પહેલું પ્રથમોક્ષમ સમ્યક્ત્વ પૂર્ણ નિર્દોષ હૈ. સમજાય છે? પૂર્ણ નિર્દોષ. આગમમાં એમ આવે છે વાત કે પ્રથમોક્ષમ સમ્યક્ત્વની શ્રદ્ધા અને સિદ્ધ ભગવાનની શ્રદ્ધા એ શ્રદ્ધામાં કોઈ અંતર નથી. બોલો સમ્યક્ત્વ વિરોધી સાથે સાથ પ્રકૃતિનો સદભાવ હોવા છતાં પણ, કારણ કે સાથે સાથ પ્રકૃતિ જે સમ્યક્ત્વ વિરોધી છે એ પ્રથમોક્ષમ સમ્યક્ત્વના કાળમાં સાથે સાથ પ્રકૃતિનો ઉપશમ છે. તો એ શ્રદ્ધા અને શાયિકની શ્રદ્ધા સિદ્ધ ભગવાનની શ્રદ્ધામાં કોઈ અંતર નહીં. તમે એક ઇમેજિન કરી શકો કે એક સિંહનો જીવ છે, એને પ્રથમોક્ષમ સમ્યક્ત થયું, એને સાથે સાથ પ્રકૃતિ સમ્યક્ત વિરોધી છે સત્તામાં છે પણ એ ઉપશમ જ છે. એની શ્રદ્ધા અને સિદ્ધ ભગવાનની શ્રદ્ધા સમાન છે. ખબર નહીં આમાં મને કેવું જ કહી નથી શકતી. શ્રદ્ધા સમાન છે કે એ બેવની શ્રદ્ધામાં કોઈ અંતર નથી. ચારિત્રમાં અંતર કેટલો, કેવડો, કેવો, કેવા પ્રકારનો? બહારના ઉદયમાં અંતર? અરે સિદ્ધ ભગવાનનો ઉદય જ નથી અને આઠ આઠ ઉદયમાં પડ્યો છે. જેટલા પણ કર્મ છે ને આ એક આ સાતની ઉપશમ થઈ, બીજા બધાનો તો ઉદય છે જ ને. આ પ્રત્યાખ્યાન બધાનો દેહ અને છે ગતિ તિર્યંશ, વિચાર કરો, પરંતુ શ્રદ્ધામાં કોઈ અંતર નથી. ચલો થયું. તો યહ પૂર્ણ નિર્દોષ હૈ. હવે આગળ યહ ચલ મલ અગાઢ દોષો સે યુક્ત હૈ. શાયોક્ષમિક સમ્યક્ત્વ ચલ મલ અગાઢ દોષો સે યુક્ત હૈ. આટલું સમજાયું? અને યહ પૂર્ણ નિર્દોષ, શાયિક સમ્યક્ત્વ પણ પૂર્ણ નિર્દોષ. નવમો પોઈન્ટ, ત્રણ ના કમ્પેરિઝનમાં નવમો એન્ડ લાસ્ટ પોઈન્ટ છે. યહ એટલે કે પ્રથમોક્ષમ સમ્યક્ત્વ એક બાર હોકર છૂટ જાને પર, એક વાર થયું છૂટી ગયું અને છૂટ્યા પછી મિથ્યાત્વમાં જીવ આવી ગયો. અગર એવું બન્યું એક વાર હોને પર છૂટ જાને પર पुनः, पुनः एटले फरी, पाचू, असंख्यात वर्ष बाद होय, असंख्यात वर्ष बाद थई शके। सो कीधु प्रथमोक्षम सम्यक्त्व, एक वार थया बाद, छूटी गया बाद, पाचू असंख्यात वर्षो पची थई शके। जल्दी जल्दी नो थाय, तरत नो थाय, अपन एम की तरत थई जाए, पर तरत थवाड़ू हवे आवे छे, समझाय छे? असंख्यात वर्षो बाद थसे शायोक्षम, अरे औपशमिक सम्यक्त्व छूटिया पची। हवे जो आगळ शायोक्षमिक सम्यक्त्व पल्य के, लखो पहला लखो पछी समझाओ, एकदम शॉर्ट में समझो अपने। पल्य के असंख्यात्वे भाग बार छूट छूट कर पुनः पुनः हो सकता है। अब आनो अर्थ खाली अपनी सरल भाषा में समझो, पहला लाइन लखी लो, तमारी पास एक कर्णनियोनी लाइन आ जाए। पल्य के असंख्यात्वे भाग छूट, असंख्यात्वे भाग बार छूट छूट कर पुनः पुनः हो सकता है, एटले के शायोक्षमिक सम्यक्त्व छूटी ने तरत तरत थवा वालू सम्यक्त्व शायोक्षमिक सम्यक्त्व। केटली वार थई शके? तो आगम में आवे छे के हजारों वार थई शके, एक दिवस में हजारों वार थई शके, पड़े अने थाय, पड़े अने एवुं थई शके, थाय ज एवुं नहीं, पण ए आ शायोक्षमिक सम्यक्त्व। प्रथम ऑप्शन नहीं, औपशमिक नहीं, औपशमिक छूटिया बाद असंख्यात वर्ष बाद हो सकता है। आटलू समझायू? असंख्यात वर्ष बाद ही होता है, पॉसिबिलिटी ने आ नियम के शायद प्रथम ऑप्शन सम्यक से छूटिया पछी असंख्यात वर्ष बाद थसे, वच्चे पाछू थयू तो शायद क्षमिक थसे, थसे ने थसे, सम्यक तो छूटिया बाद मिथ्यात्व में आया बाद पाछो सम्यक तो थसे, पने कयो सम्यक थी थसे? शायोक्षमिक थसे, औपशमिक नहीं थाय, औपशमिक तो असंख्यात वर्ष बाद ही होगा, होगा तो ए दरमियान ने शायक लई लीधु तो औपशमिक नो कोई प्रश्न नहीं, शायोक्षमिक माथी शायक लई लीधु तो औपशमिक नो कोई प्रश्न नहीं, समझाय छे? प्रथमोपशम ज कहवाशे, असंख्यात बाद थया पछी पण एने प्रथमोपशम ज कहवाशे, कारण के आपणे केटली वार लीधुं छे द्वितीयोपशम नी चर्चा, तो श्रेणी वखते आए पछी पण प्रथमोपशम ज कहवाशे, सौमी वार लीधुं तो पण एने प्रथमोपशम ज कहवाशे, मगजमां बराबर बेसाड़ी देशो। हवे छेल्लो पॉइंट, छेल्लो पॉइंट, य कभी भी छूटता ही नहीं है, पॉइंट समझाय छे? शायिक सम्यक्त्व कभी भी छूटता ही नहीं। चलो लास्ट पॉइंट रिवाइज करिए पाछो, प्रथमोपशम सम्यक्त्व एक बार होकर छूट जाने पर पुनः असंख्यात वर्ष बाद होता है, यह पल्य के असंख्यातवे भाग बार छूट छूट कर पुनः हो सकता है, ये शायोपशमिक सम्यक्त्व, अने शायिक सम्यक्त्व कभी भी छूटता ही नहीं है। ए प्रमाणे नौ पॉइंट ना माध्यम थी आपणे त्रण प्रकारना जे सम्यक्त्व छे ए सम्यक्त्वनी आपणे चर्चा करी, आ नवे नौ पॉइंट तमे अगर एक वार पाछू रिवाइज करशो तो तमे तमने त्रणे त्रण सम्यक्त्वनु स्वरूप स्पष्टताथी ख्यालमां आवी जशे। चतुर्थ गुण स्थानमां हवे कया कया पॉइंट बाकी छे, आपणे करवाना बाकी छे एवुं तमने कही दो। एक तो चतुर्थ गुण स्थानो काळ बाकी छे, आपणे काळ कर्या त्रण सम्यक्त्वना, હવે ચતુર્થ ગુણસ્થાનનો કાળ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, બહુ ઇન્ટરેસ્ટિંગ છે, આપણે નેક્સ્ટ ટાઈમ લઈશું। તો ચતુર્થ ગુણસ્થાનનો કાળ મધ્ય, જગન્ય, મધ્યમ અને ઉત્તમ એ પ્રમાણે લેશું। પછી જે બાકી છે ચતુર્થ ગુણસ્થાનનું ગમનાગમન, બીજો પોઈન્ટ બાકી છે। પછી બાકી છે ચતુર્થ ગુણસ્થાન સંબંધી વિશેષતાઓ, એ બાકી છે, ત્રણ તો બાકી છે, હજી બે પોઈન્ટ બાકી છે। ચતુર્થ ગુણસ્થાન વર્તી જીવને આપણે બાહ્યમાં કેવી રીતના ઓળખી શકીએ એના લક્ષણો, એ બહુ સરસ છે, નેક્સ્ટ ટાઈમ આખો પ્રેક્ટિકલ વિષય આવશે, બરાબર છે, એના લક્ષણો। અને ચોથો પોઈન્ટ, જે પણ ચોથો પાછમો જે બાકી છે એમાં એક પોઈન્ટ એ બાકી છે કે ચતુર્થ ગુણસ્થાન પ્રગટ કરવા માટેની સાત પાત્રતા, અગેન ચતુર્થ ગુણસ્થાન પ્રગટ કરવાની સાત પાત્રતા, ચતુર્થ ગુણસ્થાન વાળા જીવને ઓળખવાના લક્ષણો, ચતુર્થ ગુણ બાહ્ય લક્ષણો, ચતુર્થ ગુણસ્થાન નો કાળ, ચતુર્થ ગુણ સ્થાન નું ગમનાગમન અને ચતુર્થ ગુણ સ્થાન ની વિશેષ અજીન આટલો વિષય ચતુર્થ ગુણ સ્થાન સંબંધી બાકી છે એની ચર્ચા આપણે નેક્સ્ટ સન્ડે પૂરી કરવાની કોશિશ કર. પ્રોમિસ નથી કરતી પણ કોશિશ કર. બરાબર, આટલા પોઈન્ટ બાકી છે. આજે જે ચર્ચા કરી એને તમે રિવાઇઝ કરજો. એ સંબંધી કોઈ પણ પ્રશ્ન હોય તો નેક્સ્ટ ટાઈમ પૂછી લેજો તો તમારું ક્લિયર થઈ જશે. निज निधि निज में बताई यह अनंत उपकार है इसके लिए जिन वाणी मात को वंदना शत बार है इसके लिए जिन वाणी मात को वंदना शत बार. बोलो ने कान में नित बोधिनी द्वादशांगी परम उपकारी जिन वाणी मात नो